जब जय देसी ब्रह्म होई खगेश हे खगेश त्यारे भ्रांति उत्पन्न थाय मनमां अने भ्रांति पण मननुं ज कारण छे। भ्रांति वास्तविक सत्य होतुं नथी पण ए भ्रमणा માણસને અજ્ઞાન તરફ લઈ જાય છે। કાગ ઋષિ કહે છે ખગેશજી આ જે ભ્રાંતિ છે એ શરીર એ જ હું છું એ ભ્રાંતિ થઈ ગઈ। શરીર નાશ પામે છે એટલે હું પણ મરી જઉં છું એ ભ્રાંતિ થઈ ગઈ। કારણ જાણે સૂર્ય પશ્ચિમમાં ઉગ્યો હોય એ ભ્રમણાથી દેખાય, ભ્રમ થઈ ગયો હોય ત્યારે અસત્યમાં સત્ય દેખાવું એનું નામ ભ્રમણા, અને સત્યની અંદર અસત્ય દેખાય એનું નામ ભ્રમણા। પરબ્રહ્મ આત્મતત્વ એ વાસ્તવિક સ્વરૂપ છે પણ શરીરની અંદર ભ્રમણા એવી છે કે હું એટલે જ આ શરીર, પણ વાસ્તવિકતા તો શરીરે હું નથી, શરીરમાં રહેનારો તે હું છું। જેમ ગાડી હું નથી પણ ગાડીમાં બેસનારો અને ગાડી ચલાવનારો તે હું છું। સાયકલ ઉપર ચાલતા હોઈએ તો સાયકલ ઉપર બેસીને ચલાવનાર તે હું છું પણ સાયકલ હું નથી। એમ શરીર એ માત્ર વાહન છે, પણ વાહનને જ પોતાનું સ્વરૂપ સમજી લે અને જવાનીઓ એમ કે બસ આ સ્પીડ તો મારી સ્પીડ તમે જાણો છો, મારી સ્પીડ તમે જોઈ છે, આ ભ્રમણા। અને ભ્રમણામ જ્યારે કંઈક પછડાય ત્યારે ખબર પડે કે બાઇકની સ્પીડ વધારે હતી એટલે મને આ થયું। તો એ વાસ્તવિકતાનું દર્શન થવું જોઈએ, અને એ અનુભૂતિ થાય ને એક્સિડન્ટની પછી એને થાય કે હારી મારે બાઇકની સ્પીડ બહુ ના રાખવી જોઈએ, એનું નામ અનુભૂતિ। તો અહીંયા ભ્રમણા જે પોતાનામાં નથી અને છતાંય માની બેઠો છે એનું નામ ભ્રમણા। શરીરની નાશવંતતા, શરીરની અંદરની જે પીડાઓ તે મારી છે, અને એને કારણે મન પણ એક એવી વિચારની ધારા પટ્ટી ઉપર ચડી જાય, પાટા ઉપર ચડી જાય, બસ એમાંથી નીચે ઉતરવાની ઈચ્છા જ ન થાય, પણ મન સ્વયં એ ભ્રમણામાંથી બહાર નીકળી જાય, પોતાની આત્મચેતનાને, પોતાના નિજ સ્વરૂપને એના તરફ જો એને સાચી નિષ્ઠા, એની અંદરનો એને અનુભવ અને એ વિચારને માટેની દ્રઢતા જો કેળવાઈ જાય ને, પછી સામે પડેલા ભોગો વૈભવો પદાર્થો હોય છતાં પણ એને એમાંથી બહાર નીકળવાની ઈચ્છા નથી કે આ કેટલો સરસ, કેટલી શાંતિ છે, આ બધાને મારે શું કરવાનું, એની ઈચ્છા જ ન થાય। કારણ મન એટલું બધું સરસ દ્રઢ થઈ ગયું છે, એમાં કોઈ પણ જાતની ભ્રમણા જ નથી। એટલે કાગ ઋષિ કહે છે કે હે પક્ષીરાજ સાંભળો, જ્યારે જેને ભ્રમ ઉત્પન્ન થાય છે ને ત્યારે અવરોધ દેખાય, પૂર્વમાં પશ્ચિમ દેખાય ને પશ્ચિમની અંદર પૂર્વ દેખાય, દેહમાં આત્મભાવ આવે અને આત્માની વિસ્મૃતિ થઈ જાય, આ છે શોક શોક પશ્ચિમ દિનેશા, ના શરીર એ જ સાચું, આત્મા તરફ એની એનું લક્ષ્ય જ નથી હોતું। તો આ ભ્રમણા, આ ભૂલ, આ ભ્રાંતિ એ તો કોને થાય, એના માટે કે છે જેમ નાવડીમાં બેસીએ તો આપણને એમ કે સ્થિર જ લાગે, ત્યાંની ત્યાંની જ આ વહાણ ત્યાં ત્યાં જ ઊભું છે, નૌકા આગળ જતી જ નથી, પણ એને આજુબાજુના કિનારા આમ ચાલતા દેખાય, સરકતા દેખાય, જો આ બધું કેવું ચાલે છે। નૌકા રૂઢ ચલત જગ દેખા, જેમ ગોળ ગોળ ફૂંદડી ફરીને પછી ઉભારો જઈ તો શું શું થશે, બધું ગોળ ગોળ ફરતું દેખાશે, પણ એ ભ્રાંતિ છે. નાવમાં બેસીને કે ગાડીમાં બેઠા પછીથી તમે એમ લાગે કે આ કેટલું બધું પાછળ દોડતું જાય છે, પાછળ દોડતું જાય છે, પણ એ નથી દોડતા. તમે આગળ દોડો છો માટે બધું પાછળ દોડતું, પાછું જતું દેખાય છે. એમ નૌકા રૂઢ આમ જે ભ્રાંતિથી જુએ છે, ભ્રમણા છે કે આ બધું ચાલે છે ને હું તો મારી નાવડી તો સ્થિર છે. એ ભ્રાંતિ ને મોહ ને કારણે એમ કે નાવડી તો પાણીની અંદર એમ નિયમ સ્થિર જ છે અને પોતાને અચલ સ્થિર માની બેસે છે, શરીરને સ્થિર માની બેસે છે અને પોતાને આજુબાજુના એને જાણે ચાલતો હોય એવું લાગે, મોહ છે, ભ્રાંતિ છે.
બાલક ભ્રમઈ,
બસ એ જ વસ્તુ આવી. બાલક ભ્રમઈ, ગોર ગોર બાળક આમ ભૂંદડી ખાતો હોય અને પછી એને ઉભો રાખો છે, બધું ફરતું દેખાય, પણ એમાં એમ લાગે કે ના આ બધા ઘરો ને આ બધું ઝાડ ને બધું આ ફરે છે, હું તો એમને ઊભો છું, પણ એ ભ્રાંતિ છે.
કહી પરસ્પર મિથ્યાવાદી,
જે અજ્ઞાનીઓ છે જેનામાં સાચી સમજણ નથી, સમજણ સમજ્યા વિન સૌ કાચું રે. સમજણ એટલે જ્ઞાન, એ જ્ઞાન જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી બધું જ કાચું, બધું જ નકામું. મહારાજે એ જ ભાવ પંક્તિઓ પદોની પંક્તિઓની અંદર એ જ રસ સરસ મજાનો આપ્યો છે. અહીંયા કહ્યું કહી પરસ્પર મિથ્યાવાદી, તો સમજણ સમજ્યા વિન સૌ કાચું, ફરે નહીં આદિ તે પાછું. જે જે વાસ્તવિક છે એ તો ક્યારેય મિથ્યા થવાનું નથી, પણ જે મિથ્યા છે એને ભ્રાંતિથી સત્ય માનીને બેઠા છો તે ખોટું છે, એનાથી તમારે પાછું જ ફરવું પડશે. પણ આત્મતત્વ સત્ય છે. શરીરનો અધ્યાસ દેહાધ્યાસ એ મિથ્યા છે, ત્યાંથી પાછું ફરવું પડશે. અને એના માટે કહે છે આમ જ્યારે દેહાધ્યાસવાળા બધા ટોળા ભેગા થાય ત્યારે કેવો લાગુ છું, ખાવાનું કેવું હતું, કેવી મજા પડી, તમે કેટલા સરસ પહેર્યા છે, મારા આમાં છે, આવી અનેક વાતો. એ મિથ્યાવાદી માત્ર શરીરવાદીઓ જ, પણ જેને આત્મભાવ છે એ ક્યારેય શરીરના માટે વખાણ નહીં કરે, શરીરની માટે બહુ પરવા નહીં કરે. છે હવે શરીર તો જ્યાં સુધી ટકવાનું હશે ત્યાં સુધી ટકશે, નહીં હોય તે દાડે. એક મસ્તરામજી કરીને હતા, અને મસ્તરામજી એમને પગના જાંઘની અંદર કંઈક એવો ફોલ્લો થયો અને એમાં કીડા પડ્યા. મસ્તરામજી પછી પોતાની વૃક્ષ નીચે ઝાડ નીચે બેસી મસ્તીથી, અને પેલાને જોઈને હસ્યા કરે એની ઉપર કીડા હોય, એક બે બહાર આવે જોઈને હસે. એમાંથી એક નીચે પડી ગયો, તે પાંદડું લઈ એની પર હરવરે ચડાવીને પાછો મૂક્યો, પછી પછી આગળ ચડાવે છે. આ દેહભાવ નહીં, દેહાધ્યાસથી દૂર, નહીંતર આપણે તો હાય હાય કરી મૂકીએ, સાફ કરો ને કીડા કાઢો ને, એની જગ્યાએ આ આત્મવાદી કે આ તો શરીર છે એ તો સડવાનું છે ને, એમાંથી દુર્ગંધ આવવાની જ છે, પણ જ્યાં સુધી અંદર ચેતનાની ઔષધિ બેઠેલી છે ત્યાં સુધી એને દુર્ગંધ મારવા દેતી નથી, ત્યાં સુધી નાશ થવા દેતી નથી. આ ભાવ સમજે કે મારી આત્મચેતના એ જ વાસ્તવિક છે, આ શરીર તો મિથ્યા છે. પણ મિથ્યાવાદીઓ ભેગા થાય ને તો એમ કે આ બધું ચાલે છે, નૌકા સ્થિર છે ને, પોતે ફૂંદડી ફરી કે આ તો ઘર બધા મકાન ને આકાશ ને બધું હાલે છે ને, એ ગોર ગોર ફરે છે, આ અજ્ઞાન વસ્તુ છે, આ ભ્રાંતિ છે. એમ કાગ ઋષિ પક્ષીરાજને કહે છે આ બધું તમારા મનની અંદર બાળકની માફક ઊભી થયેલી ભ્રાંતિ છે. અરે હે વિહંગ, હે પક્ષીરાજ, આ તો હરિને ભગવાનને એક વિષય તરીકે સમજો ને ત્યારે આવી ભ્રાંતિ ઉત્પન્ન થાય. હરિ વિષયક અસર હોય, અને જે ભગવાનને જેણે ઓળખી લીધા હોય એને આવો પ્રસંગ ભ્રાંતિનો ઊભો થાય ખરો? જેણે આત્માને ઓળખી લીધો છે પછી એને કોઈ દિવસ ભ્રાંતિ ન થાય કે હરિ વિષયક જેને ભગવાનમાં આસ્થા છે એને ક્યારે ભ્રાંતિ ઉત્પન્ન, અસભી મોહ, વિહંગા, હે વિહંગ પક્ષી, આવો ભ્રમ ઉત્પન્ન થાય ખરો? જેને ભગવાનને ઓળખી લીધા, જેને આત્મચેતનાને ઓળખી લીધી, એને સ્વપ્ને પણ એવી ભ્રાંતિ ઉત્પન્ન થાય જ નહીં. પૂરણ પદ પ્રીછાય હરિગુરુ સંત કૃપા થતી. એ પૂર્ણ પદ ક્યારે પ્રીછાય એના માટે કહ્યું, સ્વપ્ન એવું નહીં અજ્ઞાન. હરિ સ્વરૂપ ગુરુદેવના શરણમાં જાય અને એ પૂર્ણ પદ ઓળખાવે. પૂર્ણ પદ કહ્યું આત્મપદ. શરીર પદ ત્યાં તમે પ્રાપ્ત કરશો તો સુખ દુઃખાદિક રાગ દ્વેષ ક્લેશ ગ્લાની બધું જ એની અંદર આવશે. પણ આત્મપદની અંદર પૂર્ણ પદમાં જઈને બેસી જઈશું તો સુખ દુઃખ નહીં હોય, ગ્લાની નહીં હોય, શરીરના ધર્મો છે એ પણ એનાથી પર થઈ જશે. શરીરના ધર્મ છે એ શરીરમાં અભ્યાસ હશે ત્યાં સુધી શરીર સાથે રહેવાના, પણ આત્મભાવ આવ્યો એટલે શરીર ધર્મ પણ એનાથી દૂર થઈ જશે. જો એવા સિદ્ધ મહાપુરુષો હોય, બેઠા હોય, ઝાડો પેશાબ થતું હોય, ગંદકી શરીર ઉપર હોય, પણ છતાંય પોતે મસ્તથી આમ બેઠા, મસ્ત, એને કશું સ્પર્શે નહીં. છો ને જે થતું હોય, આ શરીર તો ગંદકી છે ને ગંદકીમાં પડ્યું છે, ગંદકી ગંદકીમાં હોય એમાં શું? એટલે આવા ભાવથી એને ક્યારેય પણ સ્વપ્ને આવી ભ્રાંતિ ઉત્પન્ન થાય જ નહીં. સ્વપ્ન એવું નહીં અજ્ઞાન. અજ્ઞાનનો આવો કોઈ પણ ભાવ, સ્વપ્નની અંદર અજ્ઞાનના ભાવ ઘણા આવી જાય, ન હોવા છતાંય જેમ જનકજીની વાત કરી હતી, ભીખ માગતા, કૂતરું કરડ્યું, ધક્કો વાગ્યો, પડી ગયા ને જાગ્યા ત્યારે જોયું, એવું વાતો ભ્રાંતિ હતી. જેમ સ્વપ્ન એક ભ્રાંતિ હોય છે એમ જ્યાં સુધી આત્મભાવ ન જાગે ત્યાં સુધી આ જીવન પણ ભ્રાંતિ છે, આ જીવન પણ ભ્રાંતિ છે. જેમ એક સ્વપ્નની અંદર બીજું સ્વપ્ન આવે એમ આપણે જાગ્રત અવસ્થાનું સ્વપ્ન છે અને જ્યારે ઊંઘી જતા ત્યારે બીજું સ્વપ્ન આવે છે. પણ એક સ્વપ્નમાંથી નીકળીને બીજા સ્વપ્નમાં આવીએ અને બીજા સ્વપ્નમાંથી બહાર નીકળીએ ત્યારે આત્મભાવની અનુભૂતિ થાય. તો કે છે સ્વપ્ને હું નહીં અજ્ઞાન પ્રસંગ, એને સ્વપ્ને પણ આવી ભ્રાંતિ આવું અજ્ઞાન ઉત્પન્ન થાય જ નહીં. કોને? કે હરિ વિષયિક, જેને માત્ર ભગવાન એ જ પોતાનો વિષય છે, ભગવાન એક જ માત્ર પોતાનું ચિંતન. તમે જુઓ સવારમાં ઉઠીને કોઈ પણ સારું ચિંતન કરો, પહેલી જ સેકન્ડે સદવિચાર મનમાં લાવો, કંઈ નહીં તો વિષ્ણુ સહસ્ર તો આવડે છે ને. આમ પહેલી જ સેકન્ડની અંદર જે શ્લોક હાથમાં આવ્યો ત્યાંથી ચાલુ કરી દો. નારદજીને અશાંતિ ઊભી થઈ, ભગવાનને શ્રાપ આપી દીધા પછીથી, ત્યારે ભગવાને વિષ્ણુ ભગવાને શું આજ્ઞા કરી? જપે હું જાય શંકર સતનામા, જાઓ ભગવાન શિવનું સહસ્રનામ એનું સ્મરણ કરો, એનો પાઠ કરો, શાંતિ થશે. તો સવારના પહોરમાં ઉઠી અને વિષ્ણુ સહસ્રનામ તો અભ્યાસી છે, પહેલી સેકન્ડની જાગી એટલે તરત જ વિષ્ણુ સહસ્રનામ શરૂ કર્યું. શેના માટે આપ્યું છે? યુધિષ્ઠિરને શું જોઈતું હતું? શાંતિ જોઈતી. તો ભીષ્મજીએ કહ્યું કે શાંતિ જોઈતી હોય ને તો આ કરો. અને આખા દિવસમાં જો શાંતિ જોઈતી હોય તો સવારના પહોરમાં ઉઠીને પહેલી જ ક્ષણે આંખ ઉઘડે, મગજ જાગે એની સાથે જે કોઈ જે શ્લોક આવ્યો જે નામ આવ્યું એથી ચાલુ કરી દો, જો આનંદ આવશે. સ્વપ્ન એવું નહીં અજ્ઞાન પ્રસંગ. આમ એક ધારા જો આપણે એની અંદર આમ અભ્યાસી થઈ જઈશું, અભ્યાસી થઈ જઈશું ને, તો એ અભ્યાસ વડે આખા દિવસની અંદર કોઈ ક્લેશ નહીં હોય, મગજ કોઈ ખોટા રસ્તે કે ખોટા વિચારે નહીં જાય અને શાંતિપૂર્ણ આખા દિવસની અંદર તમારું કાર્ય. સવારમાં ઉઠીને પહેલી પ્રાર્થના કેમ કરવાની? એનું કારણ આ છે કે સારા વિચારથી તમે દિવસનો આરંભ કરો એટલે આખો દિવસ પણ તમારો સારો.